ओम शांति। गुड मॉर्निंग। 18 मार्च 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, आ समय तमारू जीवन खूब खूब अमूल्य छे, कारण के तमे हद थी निकली बेहद मां आव्या छो। तमे जाणो छो आपणे आ जगतनु कल्याण करवा वाळा छीए। मीठा बाळको, आ समय तमारू जीवन खूब खूब अमूल्य छे, कारण के तमे हद थी निकली बेहद मां आवो छो। तमे जाणो छो आपणे आ जगतनु कल्याण करवा वाळा छीए। प्रश्न छे, बापना वारसानो अधिकार कया पुरुषार्थी प्राप्त थाय छे? उत्तर छे, सदा भाई भाईनी दृष्टि रहे, स्त्री पुरुषनु जे भान छे ते निकली जाय त्यारे बापना वारसानो पूरो अधिकार प्राप्त थाय। परंतु स्त्री पुरुषनु भान तथा कूद तथा आ दृष्टि निकळवी खूब मुश्किल छे। आना माटे देही अभिमानी बनवानो अभ्यास जोईए। जारे बापना बाळको बनशो त्यारे वारसो मळशे। एक बापनी याद थी सत्तो प्रधान बनवा वाळा ज मुक्ति जीवन मुक्तिनो वारसो मेळवे छे। गीत छे, आखिर वह दिन आया आज। ओम शांति। बाळको आ जाणे छे, ओम एटले अहं आत्मा, मम शरीर। हवे तमे आ ड्रामाने, सृष्टि चक्रने अने आ सृष्टि चक्रने जाणवा वाळा बापने जाणी गया छो, कारण के चक्रने जाणवा वाळाने ज रचयिता कहेवाशे। रचयिता अने रचनाने बीजा कोई पण नथी जाणता। भले भणेला गणेला मोटा मोटा विद्वान पंडित वगैरे छे, तेमने पोतानो घमंड तो रहे छे ने, परंतु तेमने आ खबर नथी। कहे पण छे, ज्ञान भक्ति अने वैराग्य। हवे आ त्रण चीजो थई जाय छे, आनो अर्थ पण नथी समझता। संन्यासीओने वैराग्य आवे छे घरथी, तेमने पण ऊंचा अने नीचानी ईर्ष्या रहे छे। आ ऊंचा कुळना छे, आ मध्यम कुळना छे, आना पर तेमनू खूब चाले छे। कुंभना मेळामां पण तेमनो खूब झगड़ो थई जाय छे के पहला कोनी सवारी चाले, आना पर खूब लड़े छे, पछी पोलीस आवीने छोड़ावे छे। तो आ पण देह अभिमान थयुं ने। दुनियामां जे पण मनुष्य मात्र छे बधा छे देह अभिमानी। तमारे तो हवे देही अभिमानी बनवानुं छे। बाप कहे छे, देह अभिमान छोड़ो, स्वयंने आत्मा समझो। आत्मा ज पतित बन्यो छे, तेमां खाद पड़वी पड़ी छे। आत्मा ज सत्तो प्रधान तमो प्रधान बने छे। जेवो आत्मा तेवु शरीर मळे छे। श्री कृष्णनो आत्मा सुंदर छे तो शरीर पण खूब सुंदर होय छे। तेमना शरीरमां बहु ज कशिश अर्थात आकर्षण होय छे। पवित्र आत्मा ज कशिश करे छे। लक्ष्मी नारायणनी एटली महिमा नथी जेम श्री कृष्णनी छे, कारण के श्री कृष्ण तो पवित्र नानू बाळक छे। अहीं पण कहे छे, नानू बाळक अने महात्मा एक समान छे। महात्माओ तो छत्ता पण जीवननो अनुभव करी पछी विकारोने छोड़े छे। घृणा आवे छे, बाळक तो छे ज पवित्र, तेमने ऊंचा महात्मा समझे छे। तो बापे समझावी छे, आ निवृत्ति मार्गवाळा सन्यासी पण थोड़ू थोभावे छे अर्थात टकावे छे। जे मकान अर्धु जूनू थाय छे तो पछी मरम्मत अर्थात समारकाम कराय छे। सन्यासी पण मरम्मत करे छे, पवित्र होवाथी भारत टकी रहे छे। ભરત જેવો પવિત્ર અને ધનવાન ખંડ બીજો કોઈ હોઈ ન શકે. હવે બાપ તમને રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતની સ્મૃતિ અપાવે છે, કારણ કે આ બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ લખી દીધું છે, તેમને ક્યારેય બાબા કહેવાશે શું, અથવા પતિત પાવન કહેવાશે શું? જ્યારે મનુષ્ય પતિત પાવન કહે છે તો શ્રી કૃષ્ણને યાદ નથી કરતા, તે તો ભગવાનને યાદ કરે છે. પછી કહી દે છે પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજારામ. કેટલો મુંઝારો છે. બાપ કહે છે હું આપ બાળકોને આવીને યથાર્થ રીતે બધા વેદો શાસ્ત્રો વગેરેનો સાર બતાવું છું. પહેલા મુખ્ય વાત સમજાવે છે કે તમે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો તો તમે પાવન બનશો. તમે છો ભાઈ ભાઈ, પછી બ્રહ્માની સંતાન કુમાર કુમારીઓ તો ભાઈ બહેન થઈ ગયા. આ બુદ્ધિમાં યાદ રહે. અસલમાં આત્માઓ ભાઈ ભાઈ છે, પછી અહીં શરીરમાં આવવાથી ભાઈ બહેન થઈ જાય છે. એટલી પણ બુદ્ધિ નથી સમજવાની. એ આપણા આત્માઓના પિતા છે તો આપણે ભાઈઓ થયા ને. પછી સર્વવ્યાપી કેવી રીતે કહે છે? વારસો તો બાળકને જ મળશે, પિતાને તો નથી મળતો. બાપ પાસેથી બાળકને વારસો મળે છે. બ્રહ્મા પણ શિવ બાબાનું બાળક છે ને, એમને પણ વારસો એમની પાસેથી મળે છે. તમે થઈ જાઓ છો પૌત્રા પૌત્રીઓ, તમને પણ હક છે. તો આત્માના રૂપમાં બધા બાળકો છો, પછી શરીરમાં આવો છો તો ભાઈ બહેન કહો છો. બીજો કોઈ સંબંધ નથી. સદા ભાઈ ભાઈની દ્રષ્ટિ રહે. સ્ત્રી પુરુષનું ભાન પણ નીકળી જાય. જ્યારે મેલ ફિમેલ અર્થાત સ્ત્રી પુરુષ બંને કહો છો ઓ ગોડ ફાધર, તો ભાઈ બહેન થયા ને. ભાઈ બહેન ત્યારે થાવ છો જ્યારે બાપ સંગમ પર આવીને રચના રચે છે. પરંતુ સ્ત્રી પુરુષની દ્રષ્ટિ ખૂબ મુશ્કેલીથી નીકળે છે. બાપ કહે છે તમારે દેહી અભિમાની બનવાનું છે. બાપના બાળકો બનશે ત્યારે જ વારસો મળશે. મામે કમ યાદ કરો તો સત્તો પ્રધાન બનશો. સત્તો પ્રધાન બન્યા વગર તમે પાછા મુક્તિ જીવન મુક્તિમાં જઈ નહીં શકો. આ યુક્તિ સંન્યાસી વગેરે ક્યારેય નહીં બતાવશે. તે એવું ક્યારેય નહીં કહેશે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. બાપને કહેવાય છે પરમ પિતા, પરમાત્મા, સુપ્રીમ, સર્વોચ્ચ. આત્મા તો બધાને કહેવાય છે, પરંતુ એમને પરમ આત્મા કહેવાય છે. એ બાપ કહે છે બાળકો હું આવ્યો છું આપ બાળકોની પાસે, મને બોલવા માટે મુક્તો જોઈએ ને. આજકાલ જુઓ જ્યાં ત્યાં ગૌમુખ જરૂર રાખે છે, પછી કહે છે ગૌમુખથી અમૃત નીકળે છે. હકીકતમાં અમૃત તો કહેવાય છે જ્ઞાનને. જ્ઞાન અમૃત મુખથી જ નીકળે છે, પાણીની તો આમાં વાત નથી. આ ગૌ માતા પણ છે. બાબા આમનામાં પ્રવેશ થયા છે. બાપે આમના દ્વારા તમને પોતાના બનાવ્યા છે. આમનામાંથી જ્ઞાન નીકળે છે. તેમણે તો પથ્થરના બનાવીને એમાં મુખ બનાવી દીધું છે જ્યાંથી પાણી નીકળે છે. એ તો ભક્તિનો રિવાજ થઈ ગયો ને. યથાર્થ વાતો તમે જાણો છો. ભીષ્મ પિતામહ વગેરેને તમે કુમારીઓએ પણ બાણ લગાવ્યા અર્થાત માર્યા છે. તમે તો બ્રહ્મા કુમાર કુમારીઓ છો, તો કુમારી કોઈની હશે ને? અધર કુમારી અને કુમારી બંનેના મંદિર છે. પ્રેક્ટિકલમાં તમારું યાદગાર મંદિર છે ને? હવે બાપ સમજાવે છે, તમે જ્યારે બ્રહ્મા કુમાર કુમારીઓ છો તો ક્રિમિનલ એસોલ્ટ અર્થાત પાપ કર્મ થઈ ન શકે, નહીં તો ખૂબ કડી અર્થાત કઠોર સજા થઈ જાય. દેહ અભિમાનમાં આવવાથી આ ભૂલાઈ જાય છે કે આપણે ભાઈ બહેન છીએ. આ પણ બીકે છે, આપણે પણ બીકે છીએ, તો વિકારની દ્રષ્ટિ જઈ ન શકે. પરંતુ આસુરી સંપ્રદાયના મનુષ્ય વિકાર વગર રહી નથી શકતા, તો વિઘ્ન નાખે છે. હમણાં આપ બ્રહ્મા કુમાર કુમારીઓને બાપ પાસેથી વારસો મળે છે. બાપની શ્રીમત પર ચાલવાનું છે, પવિત્ર બનવાનું છે. આ છે આ વિકારી મૃત્યુલોકનો અંતિમ જન્મ. આ પણ કોઈ જાણતા નથી, અમર લોકમાં કોઈ વિકાર હોતા નથી. તેમને કહેવાય જ છે સત્તો પ્રધાન સંપૂર્ણ નિર્વિકારી. અહીં છે તમો પ્રધાન સંપૂર્ણ વિકારી. ગાયન પણ છે એ સંપૂર્ણ નિર્વિકારી, અમે વિકારી પાપી છીએ. સંપૂર્ણ નિર્વિકારીઓની પૂજા કરે છે. બાપે સમજાવ્યું છે, તમે ભારતવાસી જ પૂજ્યથી પછી પૂજારી બનો છો. આ સમયે ભક્તિનો પ્રભાવ ખૂબ છે. ભક્ત ભગવાનને યાદ કરે છે કે આવીને ભક્તિનું ફળ આપો. ભક્તિમાં શું હાલત થઈ ગઈ છે? બાપે સમજાવ્યું છે, મુખ્ય ધર્મશાસ્ત્ર જ ચાર છે. એક તો છે દિતિઝમ અર્થાત દૈવી ધર્મ. આમાં બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ત્રણેય આવી જાય છે. બાપ બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણોની ચોટલી છે સંગમ યુગની. આપ બ્રાહ્મણ હવે પુરુષોત્તમ બની રહ્યા છો. બ્રાહ્મણ બન્યા પછી દેવતા બનો છો. તે બ્રાહ્મણ પણ છે વિકારી. તે પણ આ બ્રાહ્મણોની આગળ નમસ્તે કરે છે. બ્રાહ્મણ દેવી દેવતાએ નમઃ કહે છે, કારણ કે સમજે છે તે બ્રહ્માના સંતાન હતા. અમે તો બ્રહ્માના સંતાન નથી. હમણાં તમે બ્રહ્માના સંતાન છો, તમને બધા નમઃ કરશે. તમે પછી દેવી દેવતા બનો છો. હમણાં તમે બ્રહ્મા કુમાર કુમારીઓ બન્યા છો, પછી બનશો દૈવી કુમાર કુમારીઓ. આ સમયે તમારું જીવન ખૂબ ખૂબ અમૂલ્ય છે, કારણ કે તમે જગતની માતાઓ ગવાયેલી છો. તમે હદથી નીકળી બેહદમાં આવ્યા છો. તમે જાણો છો આપણે આ જગતનું કલ્યાણ કરવાવાળા છીએ, તો દરેક જગદંબા જગત પિતા થયા. આ નર્કમાં મનુષ્ય ખૂબ દુઃખી છે. આપણે તેમની રૂહાની સેવા કરવા આવ્યા છીએ. આપણે તેમને સ્વર્ગવાસી બનાવીને છોડીશું. તમે છો સેના. આને યુદ્ધ સ્થળ પણ કહેવાય છે. યાદવ કૌરવ અને પાંડવ સાથે રહે છે. ભાઈ ભાઈ છે ને? હવે તમારું યુદ્ધ ભાઈ બહેનો સાથે નથી, તમારું યુદ્ધ છે રાવણ સાથે. ભાઈ બહેનોને તમે સમજાવો છો મનુષ્યથી દેવતા બનાવવા માટે. તો બાપ સમજાવે છે, દેહ સહિત દેહના સર્વ સંબંધ છોડવાના છે. આ છે દુની દુનિયા. કેટલા મોટા મોટા ડેમ અર્થાત પાણીના બંધ, કેનલ્સ અર્થાત નહેર વગેરે બનાવે છે, કારણ કે પાણી નથી. પ્રજા બહુ જ વધી ગઈ છે. ત્યાં તો તમે રહો જ છો ખૂબ થોડા, નદીઓમાં પાણી પણ ખૂબ રહે છે, અનાજ પણ ખૂબ હોય છે. અહીં તો આ ધરતી પર કરોડો મનુષ્ય છે, ત્યાં આખી ધરતી પર શરૂમાં 9-10 લાખ હોય છે. બીજા કોઈ ખંડ હોતા જ નથી. તમે થોડા જ ત્યાં રહો છો, તમે થોડા જ ત્યાં રહો છો, તમને ક્યાંય જવાની પણ જરૂર નથી રહેતી. ત્યાં છે જ બહારી મોસમ અર્થાત વસંત ઋતુ. 5 તત્વ પણ કોઈ તકલીફ નથી આપતા, ઓર્ડરમાં અર્થાત આદેશમાં રહે છે. દુઃખનું નામ નથી, તે છે જ બહિષ્ઠ અર્થાત સ્વર્ગ. હમણાં છે દોજખ અર્થાત નર્ક. આ શરૂ થાય છે વચ્ચેથી. દેવતાઓમાં વામ માર્ગમાં પડે છે, દેવતાઓ વામ માર્ગમાં પડે છે તો પછી રાવણનું રાજ્ય શરૂ થઈ જાય છે. તમે સમજી ગયા છો, આપણે ડબલ સિરતાજ પૂજ્ય બનીએ છીએ, પછી સિંગલ તાજવાળા બનીએ છીએ. સતયુગમાં પવિત્રતાની પણ નિશાની છે. દેવતાઓ તો બધા છે પવિત્ર, અહીં પવિત્ર કોઈ નથી. જન્મ તો છતાં પણ વિકારથી લે છે ને, એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. સતયુગ છે શ્રેષ્ટાચારી, વિકારને જ ભ્રષ્ટાચાર કહેવાય છે. બાળકો જાણે છે, સતયુગમાં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, હવે અપવિત્ર થઈ ગયો છે. હવે ફરી પવિત્ર શ્રેષ્ટાચારી દુનિયા બને છે. સૃષ્ટિનું ચક્ર ફરે છે ને. પરમપિતા પરમાત્માને જ પતિત પાવન કહેવાય છે. મનુષ્ય કહી દે છે, ભગવાન પ્રેરણા કરે છે. હવે પ્રેરણા એટલે વિચાર, આમાં પ્રેરણાની તો વાત જ નથી. એ સ્વયં કહે છે, મારે શરીરનો આધાર લેવો પડે છે, હું મુખ વગર શિક્ષા કેવી રીતે આપું? પ્રેરણાથી કોઈ શિક્ષા અપાય છે શું? ભગવાન પ્રેરણાથી કાંઈ પણ નથી કરતા. બાપ તો બાળકોને ભણાવે છે, પ્રેરણાથી ભણતર થોડી જ થઈ શકે છે? બાપ સિવાય સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય કોઈ પણ બતાવી ન શકે, બાપને જ નથી જાણતા. કોઈ કહે છે લિંગ છે, કોઈ કહે અખંડ જ્યોતિ છે, કોઈ કહે બ્રહ્મ જ ઈશ્વર છે. તત્વજ્ઞાની બ્રહ્મ જ્ઞાની પણ છે ને, શાસ્ત્રોમાં દેખાડી દીધું છે 84 લાખ યોનિઓ. હવે તો 84 લાખ જન્મ હોત તો કલ્પ ખૂબ મોટું જોઈએ, કોઈ હિસાબ જ નીકળી ન શકે. તેઓ તો સતયુગને જ લાખો વર્ષ કહી દે છે. બાપ કહે છે, આખું સૃષ્ટિ ચક્ર જ 5000 વર્ષનું છે, 84 લાખ જન્મો માટે તો સમય પણ એટલો જોઈએ ને. આ શાસ્ત્ર બધા છે ભક્તિ માર્ગના. બાપ કહે છે, હું આવીને તમને આ બધા શાસ્ત્રોનો સાર સમજાવું છું. આ બધી ભક્તિ માર્ગની સામગ્રી છે, આનાથી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતા. હું જ્યારે આવું છું ત્યારે જ બધાને લઈ જાઉં છું. મને બોલાવે છે, હે પતિત પાવન આવો, પાવન બનાવીને અમને પાવન દુનિયામાં લઈ જાઓ. પછી શોધવા માટે ધક્કા કેમ ખાવ છો? કેટલા દૂર દૂર પહાડો વગેરે પર જાય છે. આજકાલ તો કેટલા મંદિર ખાલી પડ્યા છે, કોઈ જતું નથી. હવે આપ બાળકો ઊંચામાં ઊંચા બાપની બાયોગ્રાફી અથવા જીવન કહાણીને પણ જાણી ગયા છો. બાપ બાળકોને બધું જ આપીને પછી 60 વર્ષ પછી વાનપ્રસ્થમાં બેસી જાય છે. આ રિવાજ પણ હમણાંનો છે, તહેવાર પણ બધા આ સમયના છે. તમે જાણો છો, હમણાં આપણે સંગમ પર ઊભા છીએ. રાત પછી ફરી દિવસ થશે, હમણાં તો ઘોર અંધકાર છે. ગાય પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા. તમે બાપને અને રચનાના આદિ મધ્ય અંતને હવે જાણો છો. જેમ બાપ નોલેજફુલ છે, તમે પણ માસ્ટર નોલેજફુલ થઈ ગયા. આપ બાળકોને બાપ પાસેથી વારસો મળે છે બેહદના સુખનો. લૌકિક બાપ પાસેથી તો હદનો વારસો મળે છે, જેનાથી અલ્પકાળનું સુખ મળે છે. જેને સંન્યાસી કાગ વિષ્ઠા સમાન સુખ કહી દે છે, તેઓ પછી અહીં આવીને સુખ માટે પુરુષાર્થ કરી ન શકે. તેઓ છે જ હઠયોગી. તમે છો રાજયોગી. તમારો યોગ છે બાપની સાથે, તેમનો છે તત્વની સાથે. આ પણ ડ્રામા બનેલો છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માતપિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતપિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, પાવન બનવા માટે આપણે આત્મા ભાઈ ભાઈ છીએ. પછી બ્રહ્માના પછી બ્રહ્મા બાપના સંતાન ભાઈ બહેન છીએ. આ દ્રષ્ટિ પાકી કરવાની છે. આત્મા અને શરીર બંનેને જ પાવન સત્તો પ્રધાન બનાવવાના છે. દેહ અભિમાન છોડી દેવાનું છે. બીજી પોઈન્ટ છે, માસ્ટર નોલેજફુલ બની બધાને રચયિતા અને રચનાનું જ્ઞાન સંભળાવીને ઘોર અંધકારમાંથી કાઢવાના છે. નર્કવાસી મનુષ્યોની રૂહાની સેવા કરી સ્વર્ગવાસી બનાવવાના છે. વરદાન છે, માસ્ટર જ્ઞાનસાગર બની જ્ઞાનની ગહેરાઈ અર્થાત સૂક્ષ્મતામાં જવાવાળા અનુભવ રૂપી રત્નોથી સંપન્ન ભવ. માસ્ટર જ્ઞાનસાગર બની જ્ઞાનની ગહેરાઈમાં જવાવાળા અર્થાત સૂક્ષ્મતામાં જવાવાળા અનુભવરૂપી રત્નોથી સંપન્ન ભવ. જે બાળકો જ્ઞાનની ગહેરાઈમાં જાય છે તે અનુભવરૂપી રત્નોથી સંપન્ન બને છે. એક છે જ્ઞાન સાંભળવું અને સંભળાવવું. બીજું છે અનુભવી મૂર્ત બનવું. અનુભવી સદા અવિનાશી અને નિર્વિઘ્ન રહે છે, એમને કોઈ પણ હલાવી નથી શકતું. અનુભવીની આગળ માયાની કોઈ પણ કોશિશ સફળ નથી થતી. અનુભવી ક્યારેય દગો નથી ખાઈ શકતા. એટલે અનુભવોને વધારતા દરેક ગુણના અનુભવી મૂર્ત બનો. મનન શક્તિ દ્વારા શુદ્ધ સંકલ્પોનો સ્ટોક જમા કરો. સ્લોગન છે, ફરિશ્તા એ છે જે દેહના સૂક્ષ્મ અભિમાનના સંબંધથી પણ ન્યારા છે. ફરિશ્તા એ છે જે દેહના સૂક્ષ્મ અભિમાનના સંબંધથી પણ ન્યારા છે. અચ્છા, અવ્યક્ત ઇશારા, સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો. આજની પોઈન્ટ છે, સંપૂર્ણ સત્યતા પણ પવિત્રતાના આધાર પર હોય છે. પવિત્રતા નથી તો સદા સત્યતા રહી નથી શકતી. ફક્ત કામ વિકાર અપવિત્રતા નથી, પરંતુ એના બીજા પણ સાથી છે. તો મહાન પવિત્ર અર્થાત અપવિત્રતાનું નામ નિશાન ન હોય ત્યારે પરમાત્મ પ્રત્યક્ષતાના બની શકશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.